அரசாம் மந்திரித்துமா புதுமாறு வினாடி ஹத்தைக் காலைக் கலைபினாம்.
தலமை தாங்குகின்ற கௌரவ உறுப்பினர்களே, இன்றைய தினம் சர்வதேச நாணய நிதியின் ஊடாக வழங்கப்பட்ட கடன் திட்டத்திலே அந்த விவாதத்திலே கலந்து நானும் சில கருத்துக்களை வழங்கலாம் நினைக்கின்றேன். அந்த அடிப்படையில் இலங்கையானது இந்து சமுத்திரத்தில் அமைந்த மிக வளமிக்க நாடாகும். இந்த நாடானது சுதந்திரம் அடைந்த காலம் முதல் இன்று வரைக்கும் இந்த நாட்டிலே ஏற்படுத்தப்பட்ட இன ரீதியான ஒரு அடக்குமுறைக்குள் சிக்கப்பட்டு இன்று வெளிநாடுகளிலே கடன் பெற வேண்டிய அல்லது அவர்களிடம் கையேந்த வேண்டிய ஒரு நிலைமைக்கு இந்த நாடு தள்ளப்பட்டிருக்கிறது. ஆனால் இலங்கை தேசமானது இன்று ஏனைய நாடுகளால் புறக்கணிக்கப்பட்ட அல்லது விரும்பப்படாத பெற்ற கடனை திருப்பி செலுத்த தகுதியற்ற பங்க்ரோத்து அடைந்த நாடாக சர்வதேச நிதி நிறுவனங்களினதும் சர்வதேச நாடுகளினதும் கீழ்நிலைப்பாட்டை உடைய ஒரு நாடாக இந்த நாடு இருப்பதையிட்டு நாங்கள் மிகவும் மனம் வருந்துகின்றோம். இவ்வாறு நான் குறிப்பிட்ட காரணங்களின் அடிப்படையில் இந்த நாடு இந்த நிலைக்கு போனதுக்குரிய காரணங்களையும் நாங்கள் ஆழமாக சிந்திக்க வேண்டும். கடந்த காலத்திலே இந்த நாட்டிலே ஆண்ட ஒவ்வொரு அரசியல் தலைவர்களும் மிக கசப்பான சம்பவங்களையே நடத்தியிருக்கிறார்கள். ஒவ்வொரு தலைவர்களும் தங்களுடைய அரசியல் சூழலை கொண்டு செல்வதற்காக இந்த நாட்டிலே அரசியல் அதிகாரம் கொண்ட அரசியல் தலைவர்கள் அரச இயந்திரங்களெல்லாம் உண்மையை கண்டறியாமல் அதற்குரிய தீர்வுகளை வழங்காமல் இருந்தமையும் இந்த மோசமான ஒரு சூழலுக்கு காரணமாக அமைகிறது. இந்த நாட்டிலே வரலாறு ரீதியாக தமிழர் தாயக பிரதேசமான மலமிக்க எமது வடகிழக்கு பிரதேசமானது 30 வருடங்களாக அரசாங்கத்தினால் பெருந்தொகை நிதியினை கொண்டு வெளிநாடுகளிலே இருந்து யுத்த தளபாடங்களை கொள்வனவு செய்து இலங்கையில் ஒரு பகுதியாக காணப்பட்ட தமிழர் பிரதேசங்களில் இராணுவ நடவடிக்கை என்ற போர்வையில் அந்த தேசத்தில் இருந்த பௌதிக வளங்கள் மற்றும் மனித வளங்கள் போன்றன திட்டமிட்டு அளிக்கப்பட்டு இந்த நாடு பொருளாதார ரீதியான பின்னடைவுக்கு மிக முக்கியமான காரணமாகவும் இவ்வாறான செயற்பாடுகள் அமைந்தது. உங்களுக்கு தெரியும், எங்களுடைய மக்கள் வடகிழக்கு பிரதேசங்களிலே மிகவும் பொருளாதார ரீதியாக உயர்ந்த நிலையிலும் கல்வியிலும் உயர்வான இடங்களிலும் இருந்ததை யாருமே மறக்க முடியாது. அவ்வாறு எங்களுடைய மக்கள் இருந்த வேளையில்தான் இந்த நாட்டில் இன ரீதியான அடக்குமுறைகள் இருந்ததை யாருமே மறக்க முடியாது. நான் மேற்கூறிய அந்த காரணங்களின் அடிப்படையில் இந்த நாட்டிலே இன்று பொருளாதாரம் பற்றி பேசுகின்ற அனைத்து கௌரவ உறுப்பினர்களும் இன்றைய இந்த பொருளாதார ரீதியான வீழ்ச்சிக்கு காரணமாக இருப்பது என்ன என்பதனை கூற மறுக்கிறார்கள். ஏன் அவ்வாறு மறுக்கிறார்கள் என்ற விடயத்தினையும் நாங்கள் ஆழமாக சிந்தித்து பார்க்க வேண்டும். உண்மையிலே இந்த நாட்டிலே நீண்ட காலமாக இருக்கின்ற எங்களுடைய தமிழ் மக்களுடைய பிரச்சனைக்கு தீர்வு காணாவிட்டால் 17வது தடவை அல்ல, இன்னும் பல தடவைகள் நாங்கள் சர்வதேச நாடுகளிடமும் சர்வதேச நாணய நிதியத்திடமும் கடன் பெற வேண்டியவர்களாகவே இருக்க வேண்டி வரும். அந்த அடிப்படையில் இன்றும் கூட நீங்கள் யுத்தத்தை முடிவுக்கு கொண்டு வந்ததாக மாறுதட்டுகிற நீங்கள் இன்று மறைமுகமாக எங்களுடைய பிரதேசங்களிலே தொடர்ச்சியான நில ஆக்கிரமிப்பை செய்து கொண்டுதான் இருக்கிறார்கள். அதற்கு எந்த விதமான தீர்வும் இல்லை. அதை பற்றி பேசுவதற்கு பெரும்பான்மை தலைவர்களுக்கு கொஞ்சம் கூட அவர்களுடைய மனங்கள் இருந்து அந்த கருத்து வருவதும் இல்லை. இவ்வாறு இருக்கிற பொழுது எதிர்காலத்தை பற்றி நீங்கள் எவ்வாறு சிந்திக்க முடியும், எதிர்காலத்தில் இந்த நாட்டை எவ்வாறு அபிவிருத்தி செய்ய முடியும் என்கின்ற அடிப்படையிலே நாங்கள் சிந்திக்கின்றோம். ஆகவே இந்த நாட்டிலே புறையோடி போயிருக்கிற எங்களுடைய தமிழர்களுடைய தொடர்ச்சியான இந்த பிரச்சனைக்கு ஒரு நிலையான தீர்வு எட்டவில்லை என்றால் நிச்சயமாக இந்த நாட்டிலே எந்த விதமான பொருளாதார முன்னேற்றத்தையும் காண முடியாது. அதனை நீங்கள் அறிந்து கொள்ள வேண்டும். இந்த நாட்டிலே இருக்கின்ற மேன்மசங்க ஜனாதிபதி அவர்கள் குறிப்பிட்டார், சுதந்திர தினத்துக்கு முன்பதாக நாங்கள் ஒரு தீர்வு திட்டத்திலே முன்னேற்றம் காணலாம் என்று சொல்லி, ஆனால் இதுவரைக்கும் அது காணப்படவில்லை. பல அமைச்சர்கள் பேசுகிற பொழுது இங்கே பொருளாதார பிரச்சனை இருப்பதாக கூறுகிறார்கள். அரசியல் ரீதியான எந்த பிரச்சனையும் இல்லை என்று சொல்கிறார்கள். ஆனால் நீங்கள் இன்னும் ஒரு தெளிவான சிந்தனைக்கு வரவில்லை. இந்த நாடு வளமிக்க செழிப்பான ஒரு நாடு, இங்கே இவ்வாறான மோசமான நிலைமைக்கு காரணமாக இருந்தவர்கள் நீங்கள்தான். இந்த நாட்டிலே இருக்கின்ற பூர்வீக குடிகளாக இருக்கின்ற சிங்கள மக்களையும் தமிழ் மக்களையும் இணைக்க வேண்டிய நீங்கள் இப்பொழுதும் இன ரீதியான மத ரீதியான செயற்பாடுகளை செய்து இன்னும் கூறு போட்டுக் கொண்டுதான் இருக்கிறீர்கள். இவ்வாறு செயற்படுகிற பொழுது இந்த நாட்டிலே எவ்வாறு சமாதானத்தையும் பொருளாதாரத்தையும் கட்டியெழுப்ப முடியும்? எனவே அந்த விடயத்திலும் நீங்கள் கவனம் செலுத்த வேண்டும். அதுதான் இந்த நாட்டை நீங்கள் உயர்வான இடத்திற்கு செல்லுகின்ற இட்டு செல்லுகின்ற ஒரு வழியாக அமையும் என்பதனை நான் இடத்திலே குறிக்கொள்ள
விரும்புகின்றேன்.
எனக்கு அரை நிமிடம் தர
ஸ்துதி மந்தூர்மணி. மேவன வீட்ட ரஜய நட்டே ஜனதாவட்ட எத்து கண்ணியமட்ட உற்சாக கிரமின் இன்னவா IMF ஜாத்தியந்திர மூலியாளர்கள் ஏம தமா மே ரட்டே தீர பிரஸ்னோட எக்கம் விசந்து முக்கியம் எனிசா அத ஜனாதிபத்துமா பார்லிமேந்துவட்ட IMF யோஜனா கிரியாத்மக கிரீம சந்தா மே ராட்ட தூல பார்லிமேந்துவே கெமெத்த விமசீம சந்தா யோஜனாவா கிதிரிபத் கலா ரட்டே சம்பத் குணுகொள்ளேட்ட விக்கினீம ஏ வகையம லாபலபன தேசிய சம்பத் விநியுத பாவகின் தொரவ விக்கினீம் பிலிமத பார்லிமேந்தி அனுமதிய கெனீம தமா மெயின் பலாபொருத்து வேன் விசேஷன்ம மேவன விட்ட வெரிட்டே ரிசர்வ் ஆயத்தனைய IMF தார்ஷக சேவசதான் IMF மீட்டே கீழ தார்ஷக சகஸ் கல தியனும் எஹி கீழ தியனவா ஆண்டு இட்டுக்கொள்ள தியன்னே கொந்தேசு வலின் சீட்ட விசி பகாய் ஏ வகையம வினியுத பாவே கன கொடசர் அத தியலவத் நே மே சம்பூர்ண கிரீமட் அப்போசத்து ஏ கொந்தேசி 2023 மார்த்து வன விட வினியோதபாவை வெளிவென்ன பூர்ண கிரியாக்காரி மார்க்கத்த வேதிக்காவ ஸ்தாபித்த கிரீமட ஸ்ரீலங்கா அப்போசத்வி அத்த மே வெரிட்டே ரிசர்வ் ஆயத்தனை கியான் ஏக பலவினி கொந்தேசி தவா சியலு வெதகத் பொது பிரசம்பாதன பொந்தாத்துவல்ட அதால தொடர்த்துரு பிரசித்த கிரீம் தெக்க ஆயோஜன பிரவர்தன மண்டலேரா பதுசகன ஹிமுவேத்தி சியலும சமாகம் லேஸ்துவாக் பிரசித்த கிரீம் துன சுகோபோகி வாகன ஆனேதி பதுசகன ஹிமுவேன புத்கலியன் சா சமாகம் லேஸ்துவாக் பிரசித்த கிரீம் மேம் வேதிக்காக ஸ்தாபித்த கிரீம் அரமுண முக்கத மே மேவா வினவிதவாவே பெண்ணோ பெண்தி என்னோனி அப்பி சமக ஜன பாலயக விதியட்ட மே IMF யோஜனா IMF கட்ட அன்ன கீழ அப்பி முலிம்ம கிவி சமக ஜன பாலயக பிரதான விபக்ஷே வசேன் நமுத் மேக்கட்ட அப்பி விருத்தத்தை பிரகாச கண்ட மே வினவிதவாவியக் நெதிகம் அப்பி மே முலை தம்ம கிவ 2020 தம்ம மேரட்ட பங்களோத் பாவேட பத்தேன் இஸ்ஸெல்ல ஜாத்தியந்தர மூல்ய அர முதல்ட அன்ன கீழ ஐ அப்பி ஹேம கிவ்வே ஏ அவஸ்தாவில் ஜாத்தியந்தர மூல்யாதமட ஜான முலாசர மந்துமணி அப்பிட பார்ஷவ தெக்காய் தீயன் ஜாத்தியந்தர மூல்ய அரபுதல சா ஸ்ரீலங்கா நமுத் முகது உனே மே ரட்டே நய திருசார பாவிய நெத்திவன தத்துவக் இந்தலா දෙදස් විසිදකේ අප්‍රේල් මාස දොලොස්වෙනිදා රට බංකොලොත් බාවයට ප්‍රකාශ කෙරුවට පස්සේ ණය ගෙවන්න ණය ගන්න බෑ ණය ගෙවන්න විදිහක් නැතුව තිරසාර භාවය නැත් අත්වයට තියලා ජාත්‍යන්තර මූල්‍ය අරමුදලට ගියාම තවත් පාර්ශවකාරයෙක් මැද්දට ආවා කවුද ණය හිමියන් ද්විපාක්ෂික හා බහුපාක්ෂික ණය හිමියන් මේ තත්ත්වයේ මැද්දට ආවා එතකොට ශ්‍රී ලංකාව ජාත්‍යන්තර මූල්‍ය අරමුදල සහ ඒ ණය හිමියන් ඒ ණය හිමියන් ඇතුළට පැමිණීම තුළ මේ සාකච්ඡාව තුළට පැමිණීම තුළ තමයි අපිට විශාල ප්‍රශ්නයක් ඇවිල්ලා තියෙන්නේ අද ඉතා බරපතල ප්‍රකාශයක් මුදල් ඇමති වශයෙන් ජනාධිපතිතුමා පාර්ලිමේන්තුවේ දීලා මොකද දේශීය ණය ප්‍රතිවාගත කිරීමේදී ඒ ප්‍රශ්නේ තුලදී විශේෂයෙන්ම කොටස් වෙළඳ පොළ කඩා වැටුණොත් මම කොටස් වෙළඳ පොළ බහලා දානවා කිව්වා මේක ඉතා බරපතල ප්‍රකාශයක් රටකට ඒ වගේම ඔහු කිව්වා බැංකු වලට යම් කිසි ප්‍රශ්නයක් ආවොත් ඒ බැංකු ඒක විදි දරා ගන්න ඕනේ එහෙම නැත්නම් ඔවුන් එල්ල මේක කරන්න ඕනේ එතකොට මොකද්ද මේ විදිහට මේ මහ බැංකු අධිපතිවරයා කියනෝ දේශීය ණය ප්‍රතිවාගත කරන්නේ මහ බැංකුවෙන් භාණ්ඩාගාරයට දීලා තියෙන ඒ ණය පමණයි. එතන තියෙනවා මං හිතන්නේ ට්‍රිලියන 2.9ක් පමණ. ඒක පමණයි කියලා ඔහු කියනවා. මහ බැංකු අධිපතිවරයා. නමුත් ජනාධිපතිතුමා ද ඇවිල්ලා කියනවා මේ දේශීය ණය ප්‍රතිවාගත කිරීමේදී මේ කොටස් වෙළඳ පොළ කඩා වැටුණොත් මං ඒක වහලා දානවා. බැංකු වලට මට කරන්න දෙන්නේ නැහැ වගකීම ගන්න ඕනේ කියලා. अब जात्यंतर मूल्य दिन विदेशी नये हिमी नये तीन बिलियन असु तुनाम इतना विदेशी नये प्रमाण हतलिस बिलियन हतलिस विदेश नये प्रमाण ओन कियन अपे नय प्रतियोगत किरीमठ प्रथम देशीय नये प्रतियोगत करने के पिली मत मार्ग स्थिति मध्य मई मसे अवसान वेदि मे अब जून वेदि अवसान करान किया जूनि जूली वेदि अवसान करो එතකොට විදේශ ණය ප්‍රතිවාගත කිරීම අපි ආරම්භ කරන්න වෙන්නේ ජූලි මාසේ. හැබැයි ලංකාවේ අපි මාර්ග සිතියෙම දෙන්න ඕනේ. ඉතින් මේක තාම එහෙම දීලා නැහැ. ඒ කියන්නේ තමයි දැන් අද ජනාධිපතිතුමා කිව්වේ වහින් වරෝ මෙන්න මෙහෙම තත්ත්වයක් ආනවා කියලා. එහෙම වුණොත් රටේ මොකද්ද වෙන්නේ මේ EPF එකට? සේවක අර්ථසාධක අරමුදලට. සේවක බාරකාර අන්දුලට මොකද්ද වෙන්නේ? බැංකු වලට මොකද්ද වෙන්නේ? අද වෙද්දී ස්වෛරීත්ව බැඳුම් කර ඒ වගේම විශේෂයෙන්ම භාණ්ඩාගාර බිල්පත් සහ බැඳුම් කර භාණ්ඩාගාර බිල්පත් බිලියන ට්‍රිලියන 4ක් තියෙන කෝටි 4 ලක්ෂයක් තියෙනවා භාණ්ඩාගාර බැඳුම් කර තියෙන ට්‍රිලියන 9ක් කෝටි 9 ලක්ෂයක් මේන් ඒ කෝටි 9 ලක්ෂයෙන් බැඳුම් කර තියෙන කෝටි 9 ලක්ෂයෙන් 145ක් තියෙන්නේ බැංකුවල බැංකු දීපු ණය ඒ වගේම 143ක් තියෙනවා සේවක අර්ථසාධ කර්මොද සහ සේවක බාරකාර අරමුදල 109ක් තියෙනවා රක්ෂණ සංස්ථාවලින් දීපු මේ මේවා මේ ප්‍රතිවගත කිරීමට යාමේදී වෙන දෙයක අද මම දැක්ක මුදල් ඇමතිවරයා වශයෙන් කියනවා ට්‍රිලියන 17ක් ට්‍රිලියන ඩොලර් සමාන ඩොලර් බිලියන 17ක් මේ ප්‍රතිවගත කරන්නට අය කියලා. ඒතොර මේ ප්‍රතිවගත කිරීමේදී හැය කට්ටියක් වෙනවද? මේ ණය කපා හැරීමක් වෙනවද? ණය කල් දැමීම පමණද සිද්ධ වෙන්නේ? දේශීය ණය. ඉතින් මේ පිළිබඳ විශාල ප්‍රශ්නයක් තියෙනවා. ඉතින් ඒක මේ ක්‍රියාත්මක කරන්නදී මේ ණය විශේෂයෙන්ම මේ අගමැතිතුමා ජනාධිපතිතුමා අද කිව්ව කතාව අපිට විශාල ප්‍රශ්නයක් වෙනවා. ඒ වගේම බ්ලූම්බර්ග් වෙබ් අඩවිය අද කියලා තියෙනවා කලින් තිබිච්ච විශේෂයෙන්ම මේ පුරෝගතන වෙනස් වෙනවා 2023 වසරත් 2024 වසරත් අපේ රටේ ආර්ථික සංකෝචනය වීම ඒ කලින් තිබුණු පුරෝගතන වලට වෙනස් වෙනවා මේ ජාත්‍යන්තර මූල්‍ය අරමුදලට ගියා කියලා මේ ඒ ප්‍රශ්න සියල්ල විසඳෙන්නේ නැහැ කියලා. ඒ වගේම දැන් හැම වෙලාවෙම කියන්නේ මේ ජාත්‍යන්තර මූල්‍ය අරමුද දැන් මම දැක්කා එක එක පරස්පර කතා කියනවා ණය ගෙවීම පිළිබඳ. ආණ්ඩුවේම එක නියෝජිතයෙක් කියනවා අපි මේ 2000 වසර 10කින් අපේ ණය සම්පූර්ණ ගෙවලා ඉවරලා අපි පිටරට වලට ණය දෙනවා කියලා. අද ජනාධිපතිතුමා මේ මුදල් ඇමති වර්ෂය මේ කතාවෙත් කියනවා අපේ ණය දැන් මේ වෙලාවට දලදේශීය ෆයින් 128ක් ඒක 95ක් බවට පත් කරන්න ඕනේ 2032 දී කියලා. හැබැයි 2032 වෙද්දී දැන් අද වෙද්දී අපේ සමස්ත ණය ප්‍රමාණය කොපමණද? ට්‍රිලියන 27ක් පමණ වෙනවා. කෝටි 27 ලක්ෂයක් පමණ වෙනවා. එතකොට දැන් මේ අපි තාම ඉන්නේ දැන් ණය නොගෙවන තත්ත්වයක් තුල. මේ ණය නොගෙවන තත්ත්වයක් තුල මෙහෙම තිබිලා දැන් ඉදිරියේදී ණය ගෙවන්න පටන් ගත්තාම මේ සෑම වසරකම දැන් අපිට මේ වගේ ගෙවන්න වෙනවා. දැන් අද කතාවේදී කිව්වා අපිට ජාත්‍යන්තර මූල්‍ය අරමුදලෙන් ඩොලර් බිලියන ට්‍රිලියන බිලියන 3ක් හම්බ වෙනවා. ඊට අමතරව තවත් අපිට ඩොලර් බිලියන 3ක් පමණ හම්බ වෙනවා කියලා. එතකොට සමස්ත ඒ ප්‍රමාණය මේ ණය කලඹට එකතු වෙනවා. ණය කොට එකතු වෙනවා. ණය ප්‍රතිවගත කරන්නේ ණය ගෙවීම කල් දැමීමක්. ඒතොර ණය ගෙවීම කල් දැමීම තුල තව තවත් ණය කොට ණය එකතු වීමෙන් ඒක පුද්ගල ණය ප්‍රමාණයත් වැඩි වෙනවා. ඒ වගේම තව විශාල ණය ණය බරකට අපේ මේ රට යට වෙන එක තමයි වෙන්නේ. ඉතින් ජාත්‍යන්තර මූල්‍ය අරමුදලේ මේ මේ අපි ඒක හින්දා තමයි කිව්වේ මුලින්දම්ම මේ ජාත්‍යන්තර මූල්‍ය අරමුදලට යෑම මූලිකව කරන්න මේ රට බංකොලොත් වීමට ප්‍රථම කියලා. ඒ නිසා රජය ඒක පිළිගත්තේ නැහැ. ඒ එම නිසා අපි සෑම අවස්ථාවකම කිව්වා අපිට දෙන්න මොනවද කොන්දේසි රජයේ යෝජනා මොනවද ජාත්‍යන්තර මූල්‍ය අරමුදලේ යෝජනා මොනවද කියලා අපිට කියන්න යන්න ඉස්සෙල්ලා මේ මේ ගිවිසුම කාර්ය මණ්ඩල ගිවිසුම අත්සන් කරන්න ඉස්සෙල්ලා කාර්ය මණ්ඩල ගිවිසුම අත්සන් කිරීම ප්‍රථම අපි ඉදිරිපත් අපි විපක්ෂයේ මන්ත්‍රීවරු අත්සන් කරලා පාර්ලිමේන්තුවට ජනාධිපතිතුමාට ඉදිරිපත් කළා වහම අපිට දෙන්න මේ කොන්දේසි කියලා යෝජනා මොනවද කියලා අපේ යෝජනා සහ ඔවුන්ගේ යෝජනා හැබැයි ඒක දුන්නේ නැහැ හැබැයි අවසාන අත්සන් කර අධ්‍යක්ෂ මණ්ඩල අත්සන් කිරුවට පස්සේ ජාත්‍යන්තර මූල්‍ය අරමුදලේ මේ සියලුම මේ කොන්දේසි එක ඊට පස්සේ පාර්ලිමේන්තුවට දාලා අපෙන් කියනවා අපිට දෙන්න සහයෝගය දෙන්න කියලා අපි කොහමද එහෙම සහයෝගයක් දෙන්නේ දැන් මල්වට්ටියට අත ගහන්න කියනවා ඉතින් මල්වට්ටියට අත ගහන්නේ කොහමද විනිවිද භාවයක් නැතුව දැන් මේක රටේ මූල්‍ය පාලනය තියෙන පාර්ලිමේන්තුවට ඒතර පාර්ලිමේන්තුවට මේ මූල්‍ය පාලනය සමග තියෙන මේ යෝජනා පාර්ලිමේන්තුව ඉදිරිපත් කරද්දී අඩුතරමේ දැන් ස්ථාවර නියෝග අපි වෙනස් කරලා මුදල් කමිටුවේ මේ රාජ්‍ය මුදල් කමිටුවේ සභාපතිකම අපි විපක්ෂයට ඉල්ලුවා ඒක දෙන්න තීන්දුව කෙරුවා. නමුත් අන්තිමට මොකද වුනේ? ඒක එහෙම දෙන්නේ නැතුව දැන් తాවකාලික සභාපතිවරු පත් කරගෙන මේ Tamanට අවශ්‍ය දේවල් කරගෙන යනවා. දැන් මේ මේක මේ අපිට එහෙමනම් සත්භාවයෙන් පෙන්වන්න ඕනේ. කෝපා කමිටුවේ, කෝප් කමිටුවේ සභාපති ධූර,
එතකොට
මුදල් කමිටුවේ සභාපති ධූර අපි විපක්ෂයට ලබා දෙන්න අපි තීන්දුව
සභාවේ වැඩ කටයුතු තවදුරටත් කරගෙන යාමට කාලය ලබා දීමට සභාව එකඟද? ගරු සභානායකතුමා
ගරු මුලාසනවල මන්ත්‍රීතුමනි සභාව අද දිනේ කටයුතු අවසන් වන තෙක් කල්තබිත්වය යෝජනා
ඒ වගේම දැන් මේ ජාත්‍යන්තර මූල්‍ය අරමුදල එක්ක සම්බන්ධ වෙලා තියෙද්දි විශේෂයෙන්ම අපි කිව්වා මේ බදු සහන දැන් ඒ ජාත්‍යන්තර මූල්‍ය අරමුදලෙත් කියනවා මේ විනිවිද බෑන් ගැන කතා කරද්දී මේ වෙටරනරි සර්වේ එකේ ප්‍රකාශයේදී මේ බදු සහන ලබා දීම විශේෂයෙන්ම දැන් අපි රාජ්‍ය ආදායම් වැඩි කරන්නේ කොහොමද බදු මේ සහන ලබා දීලා ඊයේ පෙරදා දැක්කා අදානි සමාගමට විශාල බදු සහන ලබා දීලා තියෙනවා අර තවත් සමාගමකට වසර 17කට බදු සමාවක් දෙන්න තීන්දුව කළා තිබුණා ඒක මුදල් කාර්ක සභාවට ආපු වෙලාවේ හරිසිල්ල මැතිතුමා ඒ ගැන කතා කළා. ඉතින් මෙවැනි දේවල් කරන්නේ කොහොමද අපේ රටේ රාජ්‍ය ආදායම් වැඩි කරන්නේ? දැන් ජාත්‍යන්තර මූල්‍ය අරමුදල කියන රාජ්‍ය ආදායම් වැඩි කරන්නේ. රාජ්‍ය ආදායම් වැඩි කිරීම තුලින් පමණක් දැන් මේ ප්‍රශ්නේ විකරන්න පුළුවන්ද? දැන් ජාත්‍යන්තර මූල්‍ය අරමුදල එක කොන්දේසියක් තමයි මුදල් අච්චු ගැනීම නවත්වන්න ඕනේ. ඒ කියන්නේ මහ බැංකුව විසින් භාණ්ඩාගාරයෙන් මුදල් ලබා දීම නවත්වන්න ඕනේ. එහෙමනම් රාජ්‍ය ආදායම් වහා වැඩි විය යුතුයි. රාජ්‍ය ආදායම් වැඩි කරන්න එතකොට පුළුවන්ද මදු සහන ලබා දීලා විශාල ආයෝජකයන්? එන්නේ මේක හරි පරස්පරයක්. ඉතින් මේ தத்துவය තුළ අපි කියලා තියුණා වහාම මේ ගැන පරීක්ෂා කරන්න මුදල් කාර්ක සභාවේ අපිට දෙන්න අවස්ථාවක්. ඒක ලබා දෙන්නේ නැහැ. හැබැයි කියනවා පාර්ලිමේන්තුවට අපි අපිට සහයෝගය ලබා දෙන්න මේක ක්‍රියාත්මක කරන්න මේ ජාත්‍යන්තර මූල්‍ය අරමුදල ක්‍රියාත්මක කරන්න කියලා. ඉතින් අපි කොහොමද එහෙම ලබා දෙන්නේ? අපි කියපු කිසිම දෙයක් අපි විපක්ෂයක් වශයෙන් අපි ඉල්ලීමක් කළා. ඒ වගේම සමහර මන්ත්‍රීවරු කිව්වා අපේ යෝජනා දෙන්න කියලා. අපි අපේ යෝජනා පාර්ලිමේන්තුවට දීලා තිබුණා. 2022 අගෝස්තු මාසයේ අපි යෝජනා දීලා තිබුණා. මෙන්න අපේ රජයක්
ආවොත්
ක්‍රියාත්මක කරන යෝජනා කියලා. නමුත් ඒ ගැන කතා කරන්නේ නැහැ. ජනාධිපතිතුමා හම්බෙලා කතා කරපුවා අපි මේ ගැන කතා කළා. ඒත් ඒ කිසිම යෝජනාවක් ක්‍රියාත්මක කරන්නේ නැතුව දැන් ඇවිල්ලා කියනවා අපිට සහයෝගය ලබා දෙන්න කියලා විපක්ෂය. අපිට විපක්ෂයේ සහයෝගය ලබා දෙන්න තිබුණා. ඒ විදිහට විනිවිද භාවයෙන් මේක ක්‍රියාත්මක කරුවා නම්. දැන් ලාභ ලබන ආයතන ලාභ ජනාධිපතිතුමාම කියනවා අපිට කරන්න දෙයක් නැහැ. දැන් මේ අපිට මේ මේවා විකුණන්න වෙනවා විකුණුවේ නැත්නම් අපිට ණයක වන්න බැරි වෙනවා කියලා. ඉතින් ඒ වගේම දැන් ආයතන 52ක ලයිස්තුවක් ගැන කියනවා. හැබැයි මේ 52ක ලයිස්තුව මොකද්ද විකුණන්නේ කියලා එහෙම දාලා නැහැ. මොනවද ලබා දෙන්නේ කියලා. ඉතින් විශේෂයෙන්ම ලාභ ලබන ආයතන ප්‍රතිවගත කිරීමේ මොකද්ද වැඩපිළිවෙල? ඒ වැඩපිළිවෙල අපිට කියන්න ඕනේ. එහෙම කියන්නේ නැතුව මේ අපිට ඇවිල්ලා අපෙන් සහයෝගයක් ඉල්ලපුවම අපි කොහොමද ඒක ලබා දෙන්නේ? අපේ වැඩපිළිවෙල පාර්ලිමේන්තුවට ලබා දීලා තියෙනවා. ඒ හැබැයි ඒ ගැන කතා කරන්නේ නැහැ. ඉතින් එහෙමනම් ඒ ඒවගෙන සාකච්ඡා කරන්න වෙන වැඩපිළක් තියෙන්න ඕනේ. සියලු දෙනා එකතු කරගෙන එහෙම කරන්නේ නැතුව අපේ සහයෝගය ඉල්ලීම හරි විහිළුවා. ඒ නිසා මේ ජාත්‍යන්තර මූල්‍ය අරමුදලට අපි කියපු අවස්ථාවේ ගියා නම් මේ වගේ මෙච්චර ප්‍රශ්න ගොඩක් එන්නේ නැහැ. මෙච්චර දරදඬු යෝජනා එන්නේ නැහැ. දරදඬු කොන්දේසි එන්නේ නැහැ. ඒ නිසා අපි කියන්නේ මේ කරපු වැඩේ නිසා අපේ රට තවත් විශාල ප්‍රශ්නයකට යනවා. තවත් විශාල ප්‍රශ්න රාශියකට යනවා. දේශීය ණය ප්‍රතිවගත කිරීම විශාල ප්‍රශ්නයක් බවට පත් වෙනවා. දැන් මහ බැංකු අධිපතිවරයා එකක් කියනවා. ජනාධිපතිතුමා දැවිලා එකක් කියනවා. දැන් මේ දේශීය ණය ප්‍රතිවගත කරපුවාම මේ සාමාන්‍ය දුප්පත් EPF ETF ඒ සේවක භාරකාර සේවක අටසාදාර මුදල් හිමියන්ට මොකද්ද වෙන්නේ? ඒ ගැන කතා කරන්න ඕනේ. අපිට මේකට සහයෝගය දෙන්න පුළුවන් දේ තත්ත්වය තුල. ඒක නිසා තමයි අපි මුලින් මේ ගැන කිව්වේ. හැබැයි ඒක ක්‍රියාත්මක කරන්න ඒක නැති එක තමයි විශාල ප්‍රශ්නයක් කියලා හිතෙනවා. ඒ නිසා විශේෂයෙන්ම අපි ආණ්ඩුවට කියනවා මේිට වැඩි විනිවිදභාවයකින් මේ රටේ මූල්‍ය පාලනය කරන්න ඕනේ. එහෙම මූල්‍ය පාලනය විනිවිදභාවයකින් නොකරන්න මේ රට තවත් අගාධයටපත් වෙනවා. මේ ජාත්‍යන්තර මූල්‍ය අරමුදලට යෑම මේ තත්ත්වෙල අපි කියන අවස්ථාවේ නැතුව දැන් යෑම තුල තවත් නැවර වැඩි වීමක් වෙන්නේ. 2026 වෙද්දි 2026 නැත්තම් 27 වෙද්දි තවත් ඩොලර් බිලියන 1.5ක් අපිට ගන්න වෙනවා. ඩොලර් බිලියන 1.5ක් ගන්න වෙනවා. දැන් අදත් කැබිනට් මණ්ඩලයේ ඩොලර් මිලියන 350ක් ඉල්ලලා මේ ආසියානු සංගම බැඳුන ණයක් ගන්න කැබිනට් පත්‍රිකාවක් ඉදිරිපත් කරලා තියෙනවා. හැබැයි කියන්නේ කොහොමද ඩොලර් මේ මේකට අමතරව ඩොලර් බිලියන 3ට අමතරව තවත් ඩොලර් බිලියන 4ක් හම්බ වෙනවා කියලා. ඉතින් මේක පරස්පර විරෝධීව කතා කර කර අපෙන් ඉල්ලනවා අවසර දෙන්න කියලා මේ සහයෝගය දෙන්න කියලා. ඉතින් කොහොම වුණත් අපිට මේක සහයෝගය දෙන්න බෑ. අපි මේ පිළිබඳව වහාම විරුද්ධ වෙන බව ප්‍රකාශ කරනවා. මොකද මේ ඔව් අපි 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 විශේෂයෙන්ම මේ
අවසන් කරන්න.
හරි හරි. කවුද කැමති?
අවසන් කරන්න මන්තුමා.
අපි කැමති වෙන්නේ අපේ යෝජනා ක්‍රියාත්මක කරොත් අපේ යෝජනා ක්‍රියාත්මක කළේ නැහැනේ. ඒ නිසා මේ 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 සදා අපි තාම තීන්දුවක් කරන්නේ නැහැ. අපි හෙට දවසේ ඒක පිළිබඳ තීන්දුවක් ගන්නවා.
හරි බොහොම ස්තුතියි ගරු මන්තුමා. ඊළඟට අද දින න්‍යාය පත්‍රයේ විෂයාංක එක සභාව එකඟද?
ආයි.
ගරු සභානායකතුමා.
ගරු මූලාසන රූඩ සභාපතිතුමනි, ශ්‍රී ලංකාව සඳහා ජාත්‍යන්තර මුල්‍ය අරමුදලේ IMF විස්තීර්ණ අරමුදලේ පහසුකම් යටතේ වූ සැකසුම ක්‍රියාත්මක කිරීම සඳහා වූ යෝජනාව සම්මතය තවදුරටත් හෙට දිනෙත් විවාදයට ගනු ලබනවා. ඊළඟට
විෂයාංක 3 සභාව එකඟද?
ආයි.
විෂයාංක 4 සභාව එකඟද?
ආයි.
විෂයාංක 5 සභාව එකඟද?
ආයි.
විෂයාංක 6 සභාව එකඟද?
ආයි.
7 සභාව එකඟද?
ආයි.
8 සභාව එකඟද?
ආයි.
9 සභාව එකඟද?
ආයි.
10 සභාව එකඟද?
ආයි.
11 සභාව එකඟද?
ආයි.
12 සභාව එකඟද?
ආයි.
13 සභාව එකඟද?
ආයි.
14 සභාව එකඟද?
ආයි.
15 සභාව එකඟද?
ආයි.
විෂයාංක 16 කැලණිය බෞද්ධ කාන්තා පුණ්‍යාතන සමිතිය සංස්ථාගත කිරීමේ පනත් කෙඳුම්පත දෙවැනි වර කියවීම
කැලණිය බෞද්ධ කාන්තා පුණ්‍යායතනයේ සමිතිය සංස්ථාගත කිරීමේ පනත් කෙටුම්පත දෙවැනි වර කීමට මම යෝජනා කර සිටිමි.
සභාව එකඟද?
ආයි.
පනත් කෙටුම්පත ව්‍යවස්ථාදායක ස්ථාවර කාර්ය සභාවට යොමු කරනු ලැබේ. අංක 17 ශ්‍රී ලංකා බදු කරන කාර්යයතන සංස්ථාගත කිරීමේ සංශෝධන පනත් කෙටුම්පත දෙවැනි වර කියවීම.
ශ්‍රී ලංකා බදු කරන කාර්යයතනයේ සංස්කෘත ක්‍රීමේ සංශෝධන පනත් කෙටුම්පත දෙවැනි වර කියවීමට මම යෝජනා කරමි.
සභාව එකඟද?
ආයි.
පනත් කෙටුම්පත ව්‍යවස්ථාදායක ස්ථාවර කාර්ය සභාවට යොමු කරනු ලැබේ. සභාව කල් තැබීම.
සභාව හෙට දින එනම් 2023 අප්‍රේල් මාස 27 වෙනි දින පූර්ව භාග 9:30 දක්වා කල් තැබීමට යෝජනා කරමි.
පාර්ලිමේන්තුව අප්‍රේල් 27 වෙනි බ්‍රහස්පතින්දා පූර්ව භාග කල්තබන අවස්ථාවේ ප්‍රශ්න ගරු ඉම්රාන් මහරූෆ් මහතා.
ඇමතුමා කවුද දන්නේ උත්තර දෙන්නේ?
ගරු ඇමතුමා.
ආ.
ගරු අකිල එල්ලාවල මන්ත්‍රීතුමා.
ඒක මම ප්‍රශ්නේ යොමු කරා.
ප්‍රශ්නේ අහන්න වන්දු.
இன்று சபை ஒத்திவைக்கின்ற வேளை சம்மதத்திலே என்னால் கேட்கப்படுகின்ற கேள்வி நெடுஞ்சாலைகள் அமைச்சரிடம் கேட்கின்ற வினா சம்பந்தமான விடயம். குறிப்பாக 2015 ஆண்டு ஜனாதிபதி தேர்தல் காலத்தில் இருந்து பேசப்படுகின்ற எங்களுடைய குறிஞ்சாக்கணி பாலம் சம்பந்தமான விடயம். குறிப்பாக இந்த சேதமடைந்த பழமையான இந்த குறிஞ்சாக்கணி பாலம் 2019 இரும்பு கேடர்களை கொண்டு போக்குவரத்து செய்வதற்காக தற்காலிகமாக அமைக்கப்பட்டிருந்தது. அதே போன்று 2019 ஜூன் மாதம் 14 நல்லாட்சி அரசாங்கத்திலே இருந்த பிரதமராக இருந்த தற்போதைய ஜனாதிபதி ரணில் விக்ரமசிங்க அவர்களினால் அடிக்கல் நாட்டப்பட்டது. 2021 April 10 அப்போதைய வீதி போக்குவரத்து நெடுஞ்சாலைகள் இராஜாங்க அமைச்சராக இருந்த நிமால் லன்சா அவர்களினால் அடிக்கல் நாட்டப்பட்டது. 2021 November 23 இடம்பெற்ற படகு விபத்திலே 3 பாடசாலை மாணவர்கள் உட்பட 8 பேர் மரணமடைந்தார்கள். அதே போன்று 18 பேர் காயமடைந்தார்கள். இந்த விபத்தை தொடர்ந்து பாராளுமன்றத்திலே நான் எழுப்பிய கேள்வியின் போது 9 மாதங்களுக்குள் பால நிர்மாண வேலைகளை பூர்த்தி செய்யுமாறு ஜனாதிபதி கோட்டாபே ராஜபக்ஷ அவர்கள் உத்தரவிட்டுள்ளதாக அப்போதைய நெடுஞ்சாலை அமைச்சர் ஜான்சன் பெர்னாண்டோ அவர்கள் என்னிடம் தெரிவித்திருந்தார்கள். ஆனால் பின்னர் ஒப்பந்தக்காரர்கள் கொடுப்பனவு வழங்கப்படாததன் காரணமாக பல நிர்மாண வேலைகளை கைவிட்டுவிட்டு அங்கிருந்து வெளியேறிவிட்டார்கள். ஆனால் இன்று உள்ளூராட்சி மன்ற தேர்தல் காலங்களிலே மீண்டும் இது ஒரு அரசியல் ரீதியாக சில அரசியல்வாதிகளால் பேசப்படுகின்ற ஒரு அதாவது ஒரு விடயமாக காணப்படுகின்றது. ஆகையால் மீண்டும் இது ஒரு அரசியல் ரீதியாக பயன்படுத்தப்படுகின்றதா என்ற சந்தேகத்தினால் கேட்கப்படுகின்ற கேள்வி. குறிப்பாக திருகோணமலை மாவட்ட கிண்ணியா பிரதேசத்திலே குறிஞ்சாக்கண்ணி பாலம் மீள் நிர்மாண பணிகள் ஆரம்பிப்பது தற்போது இடைநிறுத்தப்பட்டிருக்கின்றது. என்னுடைய முதலாவது கேள்வி, இப்பால மீள் நிர்மாண பணிகள் இடைநிறுத்தப்பட்டதுக்கான காரணம் என்ன? இரண்டாவது, இப்பால நிர்மாண பணிகள் மீண்டும் எப்பொழுது ஆரம்பிக்கப்படும், எப்பொழுது நிறைவு செய்யப்படும்? அதே போன்று மூன்றாவதாக, இதற்கு மீண்டும் எஸ்டிமேட் செய்ய வேண்டிய அவசியம் உள்ளதா, அல்லது ஏற்கனவே செய்யப்பட்ட எஸ்டிமேட்டின் தற்போதைய விலைவாசிக்கேற்ற விலைகள் மட்டும் மாற்றம் செய்யப்படுமா என்ற கேள்வியும், நான்காவதாக, இதன் மீள் நிர்மாண பணிகளுக்காக உள்நாட்டு நிதி பயன்படுத்தப்படுமா அல்லது ஏதாவது வெளிநாட்டு நிதி உதவிகள் பெறப்படுமா என்ற கேள்வி, ஐந்தாவதாக, வெளிநாட்டு உதவி எனின் எந்த நாட்டிலிருந்து எவ்வளவு நிதி பெறப்படுகின்றது என்ற விடயத்தை கௌரவ அமைச்சர் அவர்கள் இந்த சபையிலே தெரிவிக்கப்பட வேண்டும் என்றால், சவுதி அரசாங்கத்தினால் வழங்கப்படுகின்ற நிதியின் மூலமாக இன்று அந்த பால நிர்ணயிக்கப்படுகின்ற விடயங்கள் முன்னெடுப்பதாக இன்று சில வதந்திகள் சொல்லப்படுகின்றது. ஆகையால் இதனுடைய ஒரு உண்மைத்தன்மையை கௌரவ அமைச்சர் அவர்கள் இந்த பாராளுமன்றத்திலே வழங்க வேண்டும் என்பதுதான் எங்களுடைய எதிர்பார்ப்பாக காணப்படுகின்றது. நன்றி.
சபாபத்மணி, මේ ප්‍රශ්නයට පිළිතුරු පසුව ලබා දෙනවා මහා මාර්ග අමාත්‍යංශයේ අමාත්‍යතුමාගෙන්.
ගරු අකිල එල්ලාවල මන්ත්‍රීතුමා,
මුලාසන රෝඩ් මන්ත්‍රීතුමනි, මගේ ප්‍රශ්නය ඇවිල්ලා ප්‍රජාජල ව්‍යාපෘති සම්බන්ධවයි. මම නියෝජක වත්තපුර දිස්ත්‍රික්කයේ ප්‍රජාජල ව්‍යාපෘති 21ක් ක්‍රියාත්මක වුණා ගිය වසර දක්වා. නමුත් ඒ ව්‍යාපෘති 21ෙන් දැනට ව්‍යාපෘති 4ක් සහ මොන් නියෝජනකට බලංගොඩ ආසන ව්‍යාපෘති 4කුත් ඇඹිලිපිටිය ආසනේ කොළොන්න ආසනේ ව්‍යාපෘතියකුත් 100%ක් වැඩවසන්. නමුත් ආව ජලය ලබා දීමට අපොහොසත් වෙලා තියෙනවා. ඉතින් මේ තුලින් ජනතාව දැන් අලුතෙන් ක්‍රියාත්මක නොවිච්චේවා ගැන කතා කරනවා. කෙසේ වෙතත් සම්පූර්ණ අවසන් වෙලා වැඩවසන් වෙලා, නමුත් ආව ජලය ලබා දීමට ඒ බට එලීමට මූල්‍ය පහසුකම් නැතුව ජනතාව ඔහොසේ කරස්සලට පත් වෙලා ඉන්නවා. විශේෂයෙන් උතුරු වළලේ බොඩ ජල ව්‍යාපෘතිය, පන්දෙනිය ජල ව්‍යාපෘතිය, විකිලිය වත්ත ජල ව්‍යාපෘතිය, කෝංගහමංකර ජල ව්‍යාපෘතිය, ඇඹිලිපිටිය දියපොට ජල ව්‍යාපෘතිය, කොළොන්න ආසනේ, මේ ආකාරයෙන් තමයි තියෙන්නේ. ඉතින් මේ සඳහා මට දැනගන්න ලැබිච්ච විදිහට මේ ව්‍යාපෘති 21ම සම්පූර්ණ කරන්න ඩොලර් රුපියල් මිලියන 3000ක වැඩි ප්‍රමාණයක් යනවා. නමුත් අවාසනාවකට වගේ මෙවර අයවැයෙන් රත්නපුර දිස්ත්‍රික්කයට ලැබිලා තියෙන ඩොලර් රුපියල් මිලියන 40ක ප්‍රමාණයක්. නමුත් රුපියල් මිලියන 40ෙන් අපි ප්‍රජාජල අධ්‍යක්ෂතුමත් එක්ක සාකච්ඡා කරාම දිස්ත්‍රික් සම්බන්ධික රැස්වීමේදී එතුමා ප්‍රකාශ කරා එක ව්‍යාපෘතියකවත් අංග සම්පූර්ණ කරන්න බෑ කියලා. ඉතින් මගේ ඉල්ලීම මෙවැනි මේ ව්‍යාපෘති පහට පහේ ජලය ජනතාවට ලබා දෙන්න බටේලීම විතරක් රුපියල් මිලියන 500ක් විතර යනවා. මේ අවස්ථාවේදී මොදන්නෝ ආර්ථික වශයෙන් අපි අපහසුතරක ඉන්නේ. නමුත් අඩු ගානේ මුදල් ලැබෙනකොට රුපියල් මිලියන 40ක් වෙනුවට ව්‍යාපෘතියක් අංග සම්පූර්ණව අවසන් කරන්න පුළුවන් තරම් මුදලක්වත් එව්වොත් මම හිතනවා මේ රත්නපුර දිස්ත්‍රික්කේ ජනතාවට සහනයක් ලැබෙනවා කියලා. යම් කිසි ව්‍යාපෘතිය නැත්නම් එක ව්‍යාපෘතියක්වත් අවසන් කරන්න බැරුව අඩපණ වෙලා තියෙනකොට මේ වෙන මුදලෙන් කිසිම ව්‍යාපෘතියක් සම්පූර්ණ කරන්න බැරුණාම ජනතාව ලොකු අපහසුතාවයකට ඒ වගේම නිලධාරීන් ලොකු අපහසුතාවයකට පත් වෙනවා. මොකද මමත් පාර්ලිමේන්තු මන්ත්‍රී රෙක්කෙට මගේ ජල ව්‍යාපෘති ටික අවසන් කරන්න කියනවා. තවත් පාර්ලිමේන්තු මන්ත්‍රී කෙනෙක් එතුමාගේ හෝ එතුමියගේ ආසනයේ ජල ව්‍යාපෘති ටික අවසන් කරන්න නිලධාරීන් ලොකු අපහසුතාවයකට පත් වෙනවා. මේ පිළිබඳ මම බලාපොරොත්තු වෙනවා ගරු ඇමතුමාගෙන්, මම ඇමතුමාට මේ පිළ වාචිකව දැන්නුවා. නමුත් ඇමතුමාගෙන් විශේෂ අවස්ථාවක් ලබා දෙයි කියලා මම බලාපොරොත්තු වෙනවා.
ගරු ඇමතුම, මට එවලා තිබෙන පිළිතුර මම ගරු මන්ත්‍රීතුමාට ලබා දෙන්නම්. පළවෙනි ප්‍රශ්නය බලංගොඩ සහ කොළොන්න ප්‍රාදේශීය ලේකම් කොට්ටාස දෙක තුල තිබෙන වැඩ අවසන් නැමැති ප්‍රජා ජල ව්‍යාප්ති ප්‍රමාණය කොපමණද, ඒ මොනවාද? බලංගොඩ ප්‍රාදේශීය ලේකම් කොට්ටාසයේ 3යි කෝන්ගහ මංකඩ සාලිය ප්‍රජා ජල ව්‍යාපෘතිය, විකිලියාවත්ත සමන ජල ප්‍රජා ජල ව්‍යාපෘතිය, විලේබොඩ ප්‍රජා ජල ව්‍යාපෘතිය. කොළොන්න ප්‍රාදේශීය ලේකම් කොට්ටාසයේ 3යි සූර්යකන්ද සිංහරාජ රන්දිය ප්‍රජා ජල ව්‍යාපෘතිය, ඇරපෝරුව රන්දිය දහර ප්‍රජා ජල ව්‍යාපෘතිය, උලින්දුවව ගිම්නදී ප්‍රජා ජල ව්‍යාපෘතිය. දෙක එක් එක් ව්‍යාපෘති වැඩසටහන් කිරීමට අවශ්‍ය මුදල් ප්‍රමාණය කොපමණද? ව්‍යාපෘතිය කෝන්ගහ මංකඩ සාලේජ ප්‍රජා ජල ව්‍යාපෘතිය 87යි රුපියල් මිලියන, විකිලියාවත්ත සමන ප්‍රජා ජල ව්‍යාපෘතිය මිලියන 69යි, වලේබුඩ ප්‍රජා ජල ව්‍යාපෘතිය මිලියන 110යි, සූර්යකන්ද සිංහරාජ රන්දිය ප්‍රජා ජල ව්‍යාපෘතිය මිලියන 28යි, ඇරපෝරුව රන්දිය දහර ප්‍රජා ජල ව්‍යාපෘතිය 98.13යි, උලින්දුවැව ගිම්නදී ප්‍රජා ජල ව්‍යාපෘතිය මිලියන 31.01යි. 3. එම අරමුදල් සපයා ගැනීමට මේ වෙනුවට කටයුතු කොට තිබේද? පිළිතුර ඔව්. එම නිසා ඊළඟ ප්‍රශ්නය අදාළ නොවේ. 4. මේ ව්‍යාපෘතිය ජනතා පරිහරණය සඳහා ලබා දීමට අපේක්ෂා කරන කාල රාමුව කුමක්ද? 2024 වර්ෂය අවසන් වීමට ප්‍රථම.
ස්තුතිගරු සභානායකතුමා, පාර්ලිමේන්තුව අප්‍රේල් 27 වෙනි බ්‍රහස්පතින්දා පූර්ව භාග 9:30 දක්වා කල්තබුන් ලැබේ.